અથુરા કે વૃંદાવનની અંદર ગોકુળમાં જોઈએ તો ગોપીઓ સાથે પ્રેમ કરતો, તોફાન કરતો, એક તોફાની બારકસ જેવો જ લાગશે. અને એ જ કૃષ્ણ રથ ઉપર બેસી અને અર્જુનને ગીતાનો ઉપદેશ આપવા બેસે તો કોઈ તત્વવિત્તા દેખાય, જુદું જુદું સ્વરૂપ. અને મહાભારતના યુદ્ધની વચ્ચે બેસે ત્યારે આદર્શ નીતિકાર કહેવાય. આમ સ્વરૂપનું દર્શન, વ્યક્તિના સ્વભાવનું દર્શન અને એના જીવનનું દર્શન અલગ અલગ હોય. અને જીવનની અંદર વૈવિધ્યતા હોય, લુચ્ચાઈ પણ હોય, સદ્ભાવ પણ હોય, એ દરેકે દરેક વ્યક્તિના જીવનનું દર્શન, એના જીવનના પાસા આમ ખુલ્લા થઈ જતા હોય કે આ બાબતમાં આવો છે, આ બાબતમાં આવો છે. તો દસમ સ્કંધ એ ભગવાનના જીવનની જે કોઈ બાબત છે એને સહેજ પણ છાની નથી રાખી. દસમ સ્કંધે વ્યાસજીએ કોઈ પણ બાબત છાની છૂપની રાખી નથી. હું તો એમ માનું કે એક ભારતની હિન્દુ ધર્મની સંસ્કૃતિ આવી છે કે જેના આરાધ્ય અને જેના અધિષ્ઠાતાની એકે એક બાબત લોકોની આગળ આમ ખુલ્લી ખુલ્લી કિતાબની માફક મૂકી દેવામાં આવી હોય. જ્યારે અન્ય ધર્મની બાબતની અંદર જોઈશું તો એવી કોઈ પણ બાબત જો એના ઉપાસક કે આરાધ્યની ખુલ્લી મૂકવામાં આવે ને તો સંઘર્ષ ચડી જાય. પણ કૃષ્ણ જીવનને સંપૂર્ણ ખુલ્લું મૂક્યા પછી એના પ્રત્યે કોઈ દિવસ કુભાવ નથી થતો. દસમ સ્કંદની આખી લીલા વાંચો. વસ્ત્ર હરણ પણ કર્યા, ગોપીઓ સાથે રાસ પણ કર્યો, દરેક કોઈ બાબત છાની ઉઘાડી નથી રાખી, છતાં એ ભગવાન કૃષ્ણને માટે એટલો જ સદભાવ, એટલો જ પ્રેમ, એટલી જ સાત્વિકતા, એનું દર્શન કરો, એમાંથી કામવૃત્તિ નહીં જાગે, વિકારો નહીં જાગે, પણ એના પ્રત્યે ભક્તિ, સદભાવ, પ્રેમ જાગશે. જ્યાં સુધી વ્યક્તિનું જીવન સંપૂર્ણ રીતે ખુલ્લું ન થઈ જાય ને ત્યાં સુધી એ પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચી શકતો નથી. થઈ જવા દો, દરેક બાબતને ખુલ્લી થઈ જવા દો. દસમ સ્કંદમાં 90 જેટલા શ્લોક છે, અધ્યાય છે, અને ભગવાનની એક એક બાબતને ખુલ્લી મૂકીને એ રાસ નહીં, એ ભગવાનની લીલાની અંદર ભક્ત આનંદ માણે, એને આનંદ આવે કૃષ્ણ લીલા સાંભળતા. અને જ્યારે જીવનની બધી જ પ્રવૃત્તિઓ, આપણા સ્વભાવની બધી જ વૃત્તિઓ એક વાર ઠલવાઈ ગઈ, ખુલ્લી પડી ગઈ, એને દર્શાવી દીધી, પછી એને પોતાનું ભાન થશે. એટલે દસમ સ્કંદની કથા પછીથી વ્યાસજીએ પણ ભાગવતની અંદર એકાદશ સ્કંદ મૂકી છે ને, એનું એનું જ્ઞાન જ્ઞાન સ્વરૂપ બતાવ્યું કૃષ્ણ ભગવાનનું, કે ભગવાનને તમે લીલા સ્વરૂપે જોયા, સંસારી રૂપે જોયા, હવે જ્ઞાન સ્વરૂપે ભગવાન કેવા છે એનું દર્શન કરવું છે. તો આવો એકાદશ સ્કંદની કથા. એકાદશ સ્કંદની કથામાં ભગવાને જીવન મુક્તિ શું છે, આત્મા શું છે, સદગતિ શું છે, એટલું સરસ દર્શન કરાવ્યું છે કે પોતે કોઈ પણ અવસ્થાની અંદર ઉલઝયા વગર આ શરીર એવું નથી, શરીર એ મારું સાચું સ્વરૂપ નથી, એ તો પહેરેલા કપડાં જેવું છે, જેમ કપડાં બદલીશું પણ આપણે બદલાતા નથી, એમ શરીર બદલાય તો પણ આત્મા બદલાતો નથી. આટલી દ્રઢ નિષ્ઠા ઉદ્ધવજીને કરાવીને ભગવાને કહ્યું, જો મારા આત્માનું સૂક્ષ્મ તત્વ અને તારા આત્માનું સૂક્ષ્મ તત્વ એ જુદા નથી. ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન ત્યાં સુધી કરાવી દીધું, હું તારામાં જ છું. અને ઉદ્ધવને લાગ્યું કે હું ભગવાનમાં છું અને ભગવાન મારામાં છે. અને આજે બદ્રીનાથમાં જુઓ, જે નારાયણ ભગવાનની મૂર્તિ તો સ્થાપેલી છે, પણ જ્યારે યાત્રા કરવાની હોય કે પધરામણી કરવાની હોય ને, ત્યારે ઉદ્ધવજીના સ્વરૂપને નારાયણના રૂપની અંદર પાલખીમાં બેસાડી લઈ જવામાં આવતા હોય છે. શું છે? જેણે ભગવાનનો આત્મસાત કરી લીધો, જેણે બાર તીર્થમાં નહીં, મૂર્તિમાં નહીં, પણ પોતાનામાં જ ભગવાનનું દર્શન કરી લીધું ઉદ્ધવજીએ. અને એટલે ઉદ્ધવજીને નારાયણ ભગવાનની રીતે જ એની પૂજા અર્ચા થાય, એને પાલખીમાં બેસાડી અને યાત્રા નીકળે. ઉદ્ધવ સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે આ જ્ઞાન, અને એ પોતાનું જ્ઞાનનું સ્વરૂપ ભગવાને ઉદ્ધવજીને આપી દીધું. જ્યાં સુધી આપણે પણ આપણા જીવનની એક એક બાબત સારી કે નરસી, ગંદી હોય કે સરસ હોય, એ કૃષ્ણની માફક જીવનને સ્પષ્ટ નહીં કરીએ, આપણે ખુલ્લું નહીં થાય, ત્યાં સુધી જ્ઞાનનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ સમજાશે નહીં. પોતાનામાં પડેલી વૃત્તિઓને નું સંશોધન કરવાનું, પછી એને શાંત કરવાની, અને કૃષ્ણ જીવનમાં જેમ આસુરી વૃત્તિને એક પછી એક એક પછી એક હણી મારી એનો નાશ કર્યો, એમ આપણા જીવનના આપણે કૃષ્ણ બનીને જે આસુરી વૃત્તિઓના રાક્ષસી વિચારો છે એક પછી એક એને સંહારી, એને દૂર કરી, અને કૃષ્ણ તત્વની માફક પોતે પરમ સત્વ અને આત્મા એ જ તત્વ છે અને એ જ પરમાત્માનું સ્વરૂપ મારામાં છે, એ રીતે આખા જીવનને શુદ્ધ બનાવી ભલે ભોગો પણ ભોગવી લો, વાસ્તવોની પૂર્તિ કરી લો, કે જેના પરિણામ સ્વરૂપ મન ભટકે નહીં, જીવન અધૂરું રહે નહીં, એટલા માટે કૃષ્ણ કથાને પૂર્ણ કથા કહેવામાં આવે છે. માનવ જીવનની અંદર જે જે અનુભવો એના વ્યવહારમાં, એના શરીર ધર્મોની અંદર થતા હોય, એ દરેક દરેક બાબત ભાગવતના કૃષ્ણની અંદર સ્પષ્ટ કરી, અને ત્યાર પછીથી એ બધું જ જોઈ લીધા પછી, જાણી ભોગવી લીધા પછીથી એ જ્ઞાન તરફ ગયા છે કૃષ્ણ. અને જ્ઞાન પણ એટલી જ ઊંચી અવસ્થાનું, ઊંચી ભૂમિકાનું. આજે 5000 વર્ષ પછી ગીતાજીને જુઓ, હજારો ને લાખો વિદ્વાનો ચિંતકોએ ગીતાની અંદરથી નવું નવું મેળવ્યા જ કર્યું છે, મેળવ્યા જ કર્યું છે. જેમ ખાણ ખોદ્યા કરીએ, જેટલી ઊંડી ખોદીએ, જેટલા ઊંડે નીચે ઉતરીએ, એમ એની અંદરથી ખનિજ દ્રવ્ય, એની અંદરથી ધાતુ મળે જ જાય, મળે જ જાય, વધારે ને વધારે મળે. એમ ગીતા જ્ઞાન, ભગવાનનું જ્ઞાન સ્વરૂપ છે ગીતા અને એકાદશ સ્કંદ. એની અંદર જેટલા ઊંડા ઉતરીશું, ખલાસ નથી થઈ જવાનું, એ ખાણ ખતમ નથી થઈ જવાની, જેટલું અંદરથી કાઢીશું એટલું નવું અને ઘણું બધું સંપન્નતાવાળું નીકળશે. એટલે ભગવાનના જ્ઞાન સ્વરૂપને સમજવા માટે પોતાના જીવનને એક વાર સંપૂર્ણ રીતે જે કંઈ છે એને પોતે વ્યક્ત કરીને એનો સ્વીકાર કરી લેવો જોઈએ કે હું આવો છું. પોતાની જાતને ક્યારે સંતાડવાનો પ્રયત્ન ન કરે, પોતાના જીવનની કોઈ પણ બાબતને છુપાવવાનો પ્રયત્ન ન કરે. શિવ મહિમના સ્તોત્રમાં વિકારો વિશ્લાઘ્યો, વિકારો છે એને વિકાર હોવા છતાં પણ એ પ્રશંસનીય છે એમ સ્પષ્ટ કરી દીધું. ભુવન ભય ભંગવ્ય સનિના, જે કોઈ ભય છે જીવનના આ દુનિયામાં જીવીએ ત્યાં સુધી, એ બધાને નાશ કરવા માટે વિકારો, વિકાર વિકૃતિઓ હોવા છતાં પણ એ આવકારને પાત્ર છે, પ્રશંસાને પાત્ર છે. જો આપણને મહાપુરુષો ભગવદ ઉપાસનાની અંદર આટલો સ્પષ્ટ કરતા હોય. ભુવન ભય ભંગ શનિના વિકારોપી શ્લાઘ્ય. તો કૃષ્ણ જીવન દર્શનની અંદર પણ આપણને એ વિકૃતિઓ, માનવ જીવનની સહજ વિકૃતિઓ છે, એ સહજ વિકૃતિઓનો શરીર છે ત્યાં સુધી એનો સંપૂર્ણ સ્વીકાર કરી, સાહજિક સ્વીકાર કરી લઈએ, એની અંદર એના ભોગોને સંપૂર્ણ રીતે ભોગવી લઈને પછી પોતે શું છે એ જાણવાને સમજવા માટે જીવનમાં કાંઈ પણ અધૂરું ન રહી જાય એટલા માટે કહ્યું વિકારોપી શ્લાઘ્ય. પૂર્ણ થવા માટે વિકૃતિઓ પણ જીવનની અંદર આવશ્યક છે, પછી વિકૃતિઓ આપોઆપ નીકળી જવાની છે, ધીરે ધીરે નીકળશે, પછી એનું શુદ્ધ સ્વરૂપ જ રહેવાનું છે. જો વિકૃતિઓ માત્ર અપરાધ કે પાપ હોય કે અધોગતિ હોય તો આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય, કોણ કરે એને? સંસાર માડવાનો છે એને, પોતાની પોતાના સંતાન મેળવવાના છે, પણ એ સંયમ એની એના દ્વારા સંયમ કેળવી લેવાનો છે. પોતે જ પોતાની અંદર પોતાના ભાવોને ભોગોને ભોગવી લઈ અને પોતાનામાં એને શાંત કરી દેવાના, અને એ શાંત કરવાની બાબતને એને સંસ્કાર કહ્યો, લગ્ન સંસ્કાર. અને એ પોતાની અંદર સમાહિત ને શાંત થઈ ગયા પછી જ આત્મા તરફ આગળ વધી શકશે. પણ જે અધૂરો છે, રસોઈ બનાવવી છે, રસોઈ બનાવતા જાણીએ છીએ પણ ખરા, પણ જ્યાં સુધી એની પ્રક્રિયામાંથી અનાજ પસાર ન થાય ત્યાં સુધી એ અનાજ રસોઈ તરીકે તૈયાર નહીં થઈ શકે, ભૂખ પણ નહીં ભાગી શકે. રસોઈની પ્રક્રિયામાં અનાજને પરોવવું પડે અને બધી જ પ્રક્રિયાઓ પૂરી થઈ ગયા પછી એ અનાજ અનાજ નહીં રહે, અન્ન બની જશે અને આહાર ભોજન બની જશે. એમ આપણું જીવન પણ જે કઈ છે એ બધામાંથી એકવાર પસાર થઈ જાય, દરેકે દરેક બાબતમાં એને વઘારની અંદર છમકારો આપવો જ પડે. અને જ્યાં સુધી એની અંદર એ ખદખદે નહીં, તે સીજે નહીં, કે બરાબર શેકાઈને પછીથી નીચે અંગારાની અંદર નખાય નહીં, ત્યાં સુધી એ સિદ્ધ થયું ન ગણાય, એ પરિપક્વ ન ગણાય. એમ જીવન પણ દરેકે દરેક બાબતથી, ચાહે વિકૃતિઓ હોય તો તે પણ, રોટલી શેકીશું અને છેકારા ડાઘા તો પડશે જ, અને છેકારો ડાઘો નહીં પડશે તો એ અપક્વ રહેશે. વિકારોપી શ્લાઘ્ય. વિકૃતિ હોવા છતાં પણ એ આવશ્યક છે, વિકૃતિ પણ. તો પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે પણ માનવ જીવનના દરેકે દરેક પાસાનો સ્પર્શ પૂર્ણતા માટે આવશ્યક છે. અને એ જ એને પોતાના સ્વરૂપ સુધી બિલકુલ મુક્ત રીતે લઈ જવા માટે બળ આપશે, આખું એક વાતાવરણ આપી દેશે કે આમાં શું છે, હવે બવે જોઈ લીધું, ચલો આગળ ભગવાનને ભજીએ, કે ભગવાનને ભજીને આત્મા સુધી પહોંચીએ. જ્યાં સુધી ભોગોમાં નિરસતા ન આવે, જે મન માત્ર સંસારમાં જ રહે છે, એ મન સંસારમાં જ જીવે છે, સંસારમાંથી નીકળે નહીં મન, ત્યાં સુધી આગળ ન વધી શકે. રસ્તો પસાર કરવો છે ને તો રસ્તામાં સંસારનું વન પણ આવશે, અને સંસારના વનને પાર ઉતરીશો તો પેલી બાજુએ આત્માનું દર્શન થશે. જે આનંદ એકાદશ સ્કંદમાં આપણને મળે છે કે મરતા પહેલા મનને શાંત કરવું, મૃત્યુ પહેલા મનને શાંત કરી દેવાનું છે. જો મન શાંત નહીં થાય ને તો મૃત્યુ નહીં સુધરે, સદગતિ નહીં મળે. એટલે મનને શાંત કરવા માટેની જ આ એકાદશ સ્કંદની કથા છે. એને કથાની ભાષામાં કહીએ તો એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે. એકાદશ સ્કંદ એ ભગવાનનું જ્ઞાનનું સ્વરૂપ છે. દસમ સ્કંદ એ ભગવાનની નિરોધ લીલા છે. તો એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે, મુક્ત થવાનું છે શરીરથી અને મનથી. શરીરથી મુક્ત તો ત્યારે થઈશું કે મૃત્યુ આવશે ત્યારે. 31 અધ્યાય છે એકાદશ સ્કંદના, બે વિભાગ પાડ્યા છે. એક ભાગ પહેલા અધ્યાયથી 29મા અધ્યાયનો અને બીજો વિભાગ 30 અને 31 અધ્યાય. 29 અધ્યાયમાં જીવન મુક્તિની વાત કરી છે કે આપણે જીવીએ છીએ આસક્ત થઈને, અને આસક્તિ એટલે દુઃખ. માત્ર અશાંતિ, એ અશાંત જીવનમાંથી બહાર નીકળવા માટે જે કંઈ માર્ગદર્શન છે એ બધું જ ભગવાને સ્વયં પોતાના શ્રીમુખે આ જીવનમાં મુક્ત કેમ જીવન જીવાય, મુક્ત રીતે કેવી રીતે જીવ. બંધનો તો છે, અને બંધનો આપણે સ્વીકારી લઈએ છીએ કે આ તો મારી ફરજ છે, આ તો મારે કરવું જોઈએ, મારે કરવું પડે ને, આ વિધિ તો થવી જ જોઈએ ને. આ બધા બંધનો છે. બંધનોનો સ્વીકાર કરી લઈએ છીએ અને એ બંધનોની એ વિધિ જે કર્મકાંડ છે એ કરવા પાછળ આપણે સમય વાપરીએ છીએ, ત્યાં આગળ પ્રવૃત્તિમાં પડવું પડે છે. અને પ્રવૃત્તિ આવે એટલે એના જે ગુણદોષ છે એ બધા આવવાના છે. પણ એ બધી જ વિધિથી પર થઈને નહીં સ્ત્રેય ગુણની પથિ વિચરતામ કો વિધિ કો નિષેધ. ભગવાને ત્રણ ગુણથી પર બની જઈને જીવન મુક્તિનો આનંદ, જીવતે જીવતા મર્યા પછી તો મુક્તિ કોણે જોઈ. મળે છે ખરી, શરીરથી મળશે, શરીરના રોગોથી મળશે, સંસારના વ્યવહારથી મળી જશે, ભોગોથી મળી જશે. મૃત્યુ પછીની મુક્તિ તો બહુ સરસ છે, ગમે એટલા દેવા કર્યા હશે તો મર્યા પછી ભરવાના નથી હોતા. માથે દેવું કરીને ગયો હોય, દેવાળું કાઢીને ગયો હોય અને આપઘાત કરે તો પછી એનું દેવું કોણ ભરવાનું હતું. તો જે મૃત્યુ છે એ શરીરથી છૂટવાનું છે, મુક્તિ ખરી. શરીરના રોગોથી ઉપાધિઓથી મુક્તિ મળી જશે. પણ જે જીવન મુક્તિનો આનંદ છે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કકળાટ તો ખરો, અશાંતિ ને દુઃખ તો ખરું છે. તો જીવતે જીવતા મુક્તિનો આનંદ કેવી રીતે મળે એ વાત ભગવાને પોતાના શ્રીમુખથી વાત કરી. આવા મોટા ભગવાન કે સંસારની અંદર તે સમયે એ જે કે પ્રમાણે જ ચાલે એ પ્રમાણે જ થાય, દુર્યોધને ન માની સંધિ કરવા આવ્યા ભગવાન, ન માન્યું દુર્યોધને, આખરે સંહાર થયો. તો જે ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે જે કંઈ ધાર્યું હોય એ જ કરાવી શકતા. આપણે આપણા ઘરમાં આપણું જ ચાલતું હોય ને, આપણે જ આખા ઘર ઉપર નિયંત્રણ રાખતા હોઈએ, પણ વૃદ્ધાવસ્થા આવી ગઈ, ઘરમાં નવી પેઢી અને એના છોકરા આવી ગયા, પછી તમારી જે જો હુકમી છે તમારું આધિપત્ય કેટલું રહેશે? અને તે વખતે તમને કેટલું અપમાન લાગશે એ સહન થશે ખરું? કોઈ મને પૂછતાય નથી, કોઈ મને કહેતાય નથી, કોઈ મારી ખબરે લેતા નથી, મારે આ જોઈએ છે તો મને કોઈ આપતું નથી. તો આ બધી જે આખી આપણા જીવનની વ્યવહારિક અનુભૂતિ જે માત્ર ક્લેશ આપ્યા કરે છે અને દુઃખી થાય કે આ ઘરનો હું માલિક, મેં બનાવ્યું, અત્યાર સુધી મારું ચાલતું હતું, હવે મને કોઈ પૂછતું નથી, આ ક્લેશથી પાછલી અવસ્થામાં માણસ એનું મૃત્યુ બગાડતો હોય છે. બસ ભગવાનને ત્યાં લઈ જવો છે જીવને, સાધકને, કે આવી બધી ઉપાધિઓમાંથી એને બહાર કાઢી લઈને એનું મૃત્યુ સુધારી આપે. ભાગવતની કથા એ પરીક્ષિતને શું કરી આપ્યું? રાજસત્તા હતી, જે કંઈ કરીને આવ્યો, કરીને આવ્યા પરીક્ષિત, પાપ કરીને આવ્યા, અપરાધ કરીને આવ્યા, પછી એ બધું છોડીને ખ્યાલ આવી ગયો કે મૃત્યુ નજીક છે, ગંગાને કિનારે આવીને બેસી ગયા. તો ભગવાનની કથાએ એમને એ બધા જ વૈભવોનો ત્યાગ કરીને મનમાંથી કાઢી નખાવ્યા. હું રાજા છું, સત્તાધીશ છું, આટલો વૈભવ છે, આટલા ભોગો ભોગવી શકું, એ બધી વાત મગજમાંથી કાઢી નખાવી. માત્ર એક ભગવત કથા, 7 દિવસનો સત્સંગ આપી દીધો, મનમાંથી બધું કાઢી નાખ્યું, નિરાશ થઈ ગઈ. એમ અહીંયા ભગવાન જીવન મુક્તિનો આનંદ અપાવવા માટે ઉદ્ધવજીને તો નિમિત્ત બનાવ્યા છે, પણ આપણને બધાને લક્ષ્યમાં રાખીને એ ભાઈ નિવૃત્ત થાઓ પછી શું કરવું? જો તમને વ્યવસાય નિવૃત્ત કરતો હોય તો પછી તમારો વ્યવહારમાંથી પણ તમારે નિવૃત્તિ મેળવી લેવી જોઈએ. વ્યવસાયમાંથી આપણને કે ગૌસાઈઠ પૂરા થયા, ચલો, આપણા શાસ્ત્રમાં તો 50 પૂરા પછી કહ્યું છે, ગ્રહસ્થ 50 વર્ષે પૂરો થઈ જાય એટલે 51મા વર્ષે નિવૃત્તિ, વાનપ્રસ્થ. મૃત્યુને જો સુધારી લેવું હશે તો ત્યાગને સૌથી પહેલો સાથે રાખવો પડશે, પોતાના જીવન નજર સમક્ષ રાખવું પડશે. ત્યાગા શાંતિ નિરંતરમ, ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતા. જે માણસ ક્યારેય પણ કોઈની પાસે પરિગ્રહ નથી કરતો, માગતો નથી, એનું જીવન એક સ્વમાની સિંહ અને વાઘની માફક હશે. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર, એનું પૌરુષત્વ સિંહ અને વાઘ જેવું હશે. તો જીવન મુક્તિને માણવા અને અનુભવવા માટે આપણામાં ત્યાગ હશે તો જ એનો આસ્વાદ લઈ શકીશું, અને ત્યાગમાંથી જ આપણને પૂર્ણ શાંતિ મળવાની છે એમ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગમાં ભગવાને આપણને સ્પષ્ટ ખુલ્લું કહી દીધું. નહીતર વૈભવો ગમે એટલા હશે, વિશ્વના ચારે બાજુ ઠલવાતા અને ઉઘરાતા હશે, તો પણ ભગવાને કહી દીધું, સશાંતિમ આપનોતી ન કામ કામી. જે અત્યંત લોલુપ છે, જે ઘણો બધો લોભી છે ભોગો માટે, વૈભવ માટે, એને ક્યારેય પોતાના જીવનની અંદર શાંતિ પ્રાપ્ત કરી શકવાનો શું, સ્વપ્ને પણ જોઈ શકવાનો નથી. ભગવાને તો એટલે સુધી કહ્યું કે આ દુનિયાની જેટલી નદીઓ છે બધી જ નદીઓ નિરંતર હજારો વર્ષોથી પાણી સમુદ્રની અંદર ઠાલવ્યા જ કરે છે. બધી નદીઓના પાણી ક્યાં જાય છે? દરિયામાં, સમુદ્રમાં. અને રાત દિવસ વર્ષો સુધી ઠલવાતી હોય આ પૂર્યમાણ અચલ પ્રતિષ્ઠમ સમુદ્ર અમાપ પ્રવિશાંતિ અદ્વત, સમુદ્રની અંદર પ્રવેશા જ કરતી હોય છતાંય એ ક્યારે ધરાય નહીં, ક્યારે એને સંતોષ થાય નહીં, ક્યારે તૃપ્તિ ના અનુભવે. બસ એમ જ માનવ જીવનની અંદર સમસ્ત વિશ્વની, સમસ્ત સૃષ્ટિના બધા જ ભોગો એને સંપત્તિ મળ્યા જ કરતી હોય છતાંય એ ક્યારે ભરાય નહીં, ધરાય નહીં, તૃપ્ત થાય નહીં. તો એવી વૃત્તિવાળો માણસ ક્યારે પણ જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકતો જ નથી. જીવન મુક્તિ જોઈતી હોય ને તો સૌથી પહેલા મનમાં શાંતિ કેળવવી પડશે. શાંતિ વગર જીવન મુક્તિ નહીં મળે અને જીવન મુક્તિ વગર મૃત્યુ નહીં સુધરે. મૃત્યુને સુધારવા માટે પણ જીવન મુક્તિની આવશ્યકતા છે. મુક્તિનો આનંદ મરતા પહેલા મળવો જોઈએ. મર્યા પછી મુક્તિ મળશે પણ મુક્તિનો આનંદ નહીં મળે. મુક્તિનો આનંદ તો માણસ પોતાના પોતે જાતે જ એનો આસ્વાદ માણે કે મારા જીવનની મુક્તિ, મારી જીવનની મુક્તિનો આનંદ આ. હા, ઘણા માણસ એવા હોય ઘરમાં અને એના લત્તામાં કે પરિવારની અંદર કે એ મરી જાય પછી બધો આખો સમાજ ને પરિવાર કે હાશ છૂટ્યા, મુક્તિ મળી, એવો માથા ભારે હોય તો એને કહી દેવું પડે કે આનામાંથી મુક્તિ મળી આપણને. એ મરતા મર્યા પછી લોકોને મુક્તિનો આનંદ મળે પણ એને તો ના જ મળે. નિરાશ થઈ, કચરો ગયો ઘરનો કે ગામનો એમ કહી દે. પણ માણસને પોતાની મુક્તિનો આનંદ, એનો રસાસ્વાદ પોતે ચાખવો હોય તો જીવન મુક્તિ માટે એને પોતે તૈયાર થવું, એને પોતે જ પોતાના જીવનની અંદર મુક્તિને કેળવવી પડે કે આનું નામ મુક્તિ કહેવાય. વ્યવહારની અંદર રહેવા છતાંય વ્યવહારથી પર ગમે એટલી પ્રવૃત્તિ કરતો હોય પણ એની અંદર નિષ્પૃહ સ્વકામે ભ્યો યુક્ત ચિત્ત રે સદા. જે નિસ્પૃહ હોય, કોઈ પણ કામ કરતો હોય અને એમાં કોઈ પણ જાતની સ્પૃહા કે લાલચ કે લોભ ન હોય, એ પોતાનામાં પોતાના સ્વરૂપમાં યુક્ત ઇતિ ઉચ્યતે તદા. યુક્ત છે, એ સંપન્ન છે પોતાના સ્વરૂપથી. જે પરિણામ આવે એને સ્વીકારવા માટે, એને ભોગવવા માટે તૈયાર બેઠો. પણ પછી એમ થાય કે આટલું કર્યું હતું, આ પ્રમાણે આટલું આવવું જોતું, આ કેમ ના થયું? લોટરીની 50 રૂપિયાની ટિકિટ જોઈ, 50 રૂપિયા રોકી અને 5 કરોડ લેવાની ઈચ્છા રાખી. મેં રોક્યા હતા અને 50 રૂપિયા રોક્યા એટલે મને 1 કરોડનું ઇનામ મને મળશે જ, એ અપેક્ષા થઈ ગઈ. એ સ્પૃહા પરિગ્રહ થયો, અપરિગ્રહ છે. તો માણસ જ્યારે પણ પોતાના જીવનમાં કોઈ પણ બાબતને ની અંદર અપેક્ષા રાખતો થાય ને ત્યારે એને શાંતિ નહીં મળે. નિરપેક્ષ, ઉદાસીનો, ગતવ્ય, સર્વારંભ પરિત્યાગ, એ મને પ્રિય છે ભગવાન કહે છે, કે જે નિરપેક્ષ છે, અનપેક્ષ છે, સુચિરદક્ષ. જે કાંઈ કરીએ કરવાની આપણી પોતાની તૈયારી રાખવી જોઈએ. આળસુ નહીં થવાની, આળસુ થઈને બેસી રહીશું તો મન અને તન બંને બગાડી દેશે, ખોઈ દેશે. અકર્મણ્યતા નહીં, નિરપેક્ષતા, અનપેક્ષતા, કે કરવા છતાંય જે કંઈ મળ્યું એની અંદર સંતોષ, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ મળવાનું છે. ભાગ્ય સે જ્યાદા ઓર સમય સે પહેલા કુછ નહીં મિલતા, સમય સે પહેલે કુછ નહીં મિલતા, ભાગ્ય સે જ્યાદા ભી કુછ નહીં મિલતા. આટલી સમજ આપણી પાસે હોવી જોઈએ. કોઈ પણ કર્મ કરતા આવીએ, કોઈ પણ પ્રવૃત્તિ પુરુષાર્થ પરિશ્રમ કરતા આવીએ, મહેનત કરતા આવીએ, તેની અંદર એટલી સમજ, એટલી સમજણ અવશ્ય હોવી જોઈએ. મેન સપોઝ એન્ડ ગોડ, આટલી સમજ હોવી જોઈએ. જો આ સમજણ ન હોય ને તો તમે મરી જવાના, હેરાન થઈ જવાના, દુઃખી થઈ જવાના, ભયંકર અશાંતિઓ તમને વળગી પડવાની. કેમ ના થયું? આટલી મેં મહેનત કરી, થવું જ જોઈતું હતું, કેમ આટલું ઓછું થયું, આથી વધારે કેમ ના મળ્યું? આ વલોપાતમાં ને વલોપાતમાં માણસનું મન ભયંકર અશાંતિનું સ્વરૂપ ધારણ કરી નહીં જીવી શકે. એટલે ભગવાને કહ્યું અનપેક્ષ. જો જીવનની અંદર મુક્તિનો આનંદ જોઈતો હોય તો અનપેક્ષ થઈ જોઈતો છે. મરતા પહેલાની મુક્તિ, મર્યા પછીની તો બીજા બીજા છૂટે કે આનાથી છૂટ્યા કે ઘરનો ખૂણો ખાલી થયો એને મુક્તિ મળે મર્યા પછી, પણ માણસને પોતાના જીવનની મુક્તિ. જેમ શરીર જાય અને ઘર ઘર સાફ થાય, ખાલી થાય, એમ અંતઃકરણમાંથી દુર્વૃત્તિઓ બહાર નીકળે, મરતી જાય, ખાલી કરતા જઈએ અને અંતઃકરણ ખાલી થતું જાય, શુદ્ધ થતું જાય, ત્યારે સમજવાનું કે મુક્તિનો આનંદ મને જીવતે જીવતા મળે છે. ઉપાધિઓનો સ્વીકાર માણસ પોતાની જાતે કરી લેતો હોય છે અને ઉપાધિઓને થાંભલાની માફક એવો જબરદસ્ત રીતે જકડી રાખે, પકડી રાખે, અને એ અજ્ઞાનને કારણે પોતે પોતાનું જકડા પણ પોતાને દુઃખી કરી દે છે. મેં જાતે પકડ્યું છે. મુક્ત થવા માટેનો આનંદ માણસને પોતાનામાંથી પોતે મેળવી શકે, પણ જ્યારે એ વસ્તુ પોતાનામાં નહીં મળે તે દિવસ સમજી લેવાનું કે હજુ મારા જીવનની અંદર ઘણી બધી કામનાઓ ભરેલી છે, વિષયો ભરેલી છે, વાસનાઓ છે, અતૃપ્ત છે અને અસંતુષ્ટા નષ્ટ થવાનો, નાશ પામવાનો, એની દુર્ગતિ થવાની. તો એકાદશ સ્કંદની આ કથામાં આપણે આત્મચિંતન કરવાનું છે, તત્વચિંતન કરવાનું છે. ભગવાન કૃષ્ણના શ્રીમુખથી જેમ દસમ સ્કંદની નિરોધ લીલાની ઘણી બધી વાતો જોઈ કે પોતાની જાતને નિરોધ સંયમમાં લાવીને મૂકી. દસમ સ્કંદની કથામાં જે કંઈ સંસાર છે ભગવાનનો, અષ્ટપટ રાણીઓથી માંડીને 16,000 રાણીઓ એની સાથેનો આખો સંસાર, એની બધી જ વાત એની અંદર છે. પણ એની અંદર ધીરે 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 નિરોધ સંયમ લાવવો, એ છે દસમ સ્કંદની કથા. અને સંયમ આવ્યા સિવાય જીવન ક્યારે મુક્તિના માર્ગે નહીં જઈ શકે. અને સંયમ મેળવવા માટે પણ આપણા ઋષિઓએ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર લગ્ન સંસ્કારને પણ આપ્યો છે, કે જીવનની અંદર આવશ્યક છે સંયમી થવા માટે, વાસનાઓને સંતોષવા માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે. અને એટલા માટે 16 સંસ્કારની અંદર એને વિકારોપી સ્લાઇડ, વાસનાઓ છે, વિકૃતિઓ છે, ભોગો છે, છતાંય પણ એને સંસ્કારનું રૂપ આપ્યું આપણા ઋષિઓએ. કારણ જીવનનું એક પાસું છે, શરીરનો એક ધર્મ છે. જેમ તરસ લાગે એટલે એને ખાવું પડે છે, પાણી પીવું પડે છે, ભૂખ લાગે તો ખાવું પડે છે, થાક લાગે તો આરામ સૂવું પડે છે. એમ શરીરના જે ધર્મો છે એ બધા જ ધર્મો એ શરીરને શરીરની સાથે જ રહે છે, જુદા થતા નથી. એટલે અહીંયા આગાડી એ શરીરના ધર્મોને પણ પૂર્ણ કરીને એને નિરોધ લીલા કહી દીધી. સંયમમાં રહેવાનું, સંયમ એમાંથી કેળવવાનો છે, અને એ સંયમ દ્વારા જ મોક્ષના માર્ગે આગળ વધી શકાશે. અને જીવન મુક્તિ મેળવવા માટે પણ એ દરેક એ પોત આખા માર્ગથી પસાર થવું પડશે. જેમ કોઈ પણ ગંતવ્ય સ્થાને પહોંચવું હોય તો વચ્ચે આવતા જેટલા ગામ છે, જેટલા સ્ટેશન છે, એ સ્ટેશન ઉપરથી પસાર તો થવું જ પડશે, ભલે ઉતરવું ન હોય. ઉતરીએ નહીં આપણે, પણ ગાડી આપણી જીવન જીવનયાત્રા એ પાટા ઉપરથી પસાર થવાના ને, એટલા સ્ટેશન તો આવવાના. ત્યારે તમારું લક્ષ્ય છે ત્યાં તમે ઉતરી શકો, પહોંચી શકશો. ત્યાં સુધી બધામાંથી પસાર થવું પડે. એમ જીવન પણ દરેકે દરેક પરિસ્થિતિમાંથી પસાર થયા સિવાય પરિપક્વતા પ્રાપ્ત કરી શકતું નથી. માટીમાંથી બનાવેલો ઘડો પાત્ર એને દેફા તરીકે, કાદવ તરીકે, એને ચાકડા ઉપર, નિભાડાની અંદર, રંગની અંદર અને બજારના ટકોરા સુધી એને પહોંચી આ બધામાંથી પસાર ન થાય ત્યાં સુધી એ વાસણ પાત્ર ન બને. એમ આપણું જીવન પણ સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર ન થાય ને ત્યાં સુધી આત્મજ્ઞાનની પાત્રતા નહીં આવે. અને પાત્રતા મેળવવા માટે પણ, જીવન મુક્તિની પાત્રતા મેળવવા માટે પણ આ બધી પ્રક્રિયામાંથી, આખા જીવનમાંથી પસાર થવું આવશ્યક છે. સમય તો આગળ થઈ ગયો.
શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
પોણા કલાક છે.
એના ઉપર કોઈ દિવસ કૃપા ઉતરતી નથી. માનવનો જન્મ રડતાના આંસુ લૂછવા માટે, જે બીજાને રડાવીને રાજી થાય એ સાપ કે વીછી થાય. સર્પ જાતિ અતિ ક્રૂર હોય છે. સર્પને અતિશય ભૂખ જ્યારે લાગે છે ત્યારે પોતાના બચ્ચાને પણ ખાઈ જાય. સર્પે કહ્યું કે માણસ, તમારા જ્ઞાનથી મને શાંતિ નથી અને હું કરીશ. ગુરુદેવે કહ્યું, મારો શિષ્ય સાધક છે, એને જો પરમાત્માના દર્શન થયા નથી, એનું મરણ થાય તો એની દુર્ગતિ થશે. જે આત્મ સ્વરૂપને બરાબર જાણતો નથી, જેને પરમાત્માના દર્શન થયા નથી, આત્માનમ અવિદિત્વા અસ્મા લોકાત પ્રયતિ સકૃપણા. જેને આત્મ સ્વરૂપનું, પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, એનું મરણ થાય તો એની દુર્ગતિ થાય. એને જો પરમાત્માના દર્શન થયા નથી, એ સાધક છે અને હું સિદ્ધ છું, મારું કોઈ કામ બાકી નથી, જગતમાં રહેવાની હવે મને બહુ જરૂર પણ નથી. સંતો ભગવદ ઈચ્છાથી જીવે છે, સંતો ભગવત કાર્ય કરવા માટે જીવે છે. મને જીવનની કે બહુ ઈચ્છા નથી, બધું મેં જોઈ લીધું છે, સંસારનો મેં સર્વ અનુભવ કર્યો છે, મારું મરણ થાય તો જરાય વાંધો નથી.